એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ જેણે, હું કહીશ કે, વૈશ્વિક વિકાસ અને મહિલા સશક્તિકરણની ચર્ચાને એક નવી જ દિશા આપી છે.
નમસ્કાર.
પુસ્તક છે મિલિન્ડા ફ્રેન્ચ ગેટ્સનું ધ મોમેન્ટ ઓફ લિફ્ટ.
હા, નમસ્કાર. અને આ પુસ્તક ખરેખર સાચે જ બહુ પ્રભાવશાળી છે. એનો જે મુખ્ય સંદેશ છે ને, એ બહુ સીધો અને શક્તિશાળી છે.
શું છે એ મુખ્ય સંદેશ?
કે જો તમારે સમાજને, આખા સમાજને ઊંચો લાવવો હોય, તો પછી મહિલાઓને પણ ઉપર ઉઠાવવી જ પડે. મતલબ, આ ખાલી સ્ત્રીઓનો મુદ્દો નથી, પણ આખી માનવતાના વિકાસની, એના ઉત્કર્ષની ચાવી છે.
બરાબર. અને મને લાગે છે કે આજના સમયમાં આ વાત બહુ જ પ્રસ્તુત છે. આપણે સતત વિકાસની, સમાનતાની, સામાજિક ન્યાયની વાતો કરતા હોઈએ છીએ.
હા,
ત્યારે આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે આ બધી વાતોના પાયામાં લિંગ સમાનતા કેટલી કેટલી જરૂરી છે.
બિલકુલ. અને આ વાત કહેવા માટે મને લાગે છે કે મિલિન્ડા ફ્રેન્ચ ગેટ્સથી વધુ યોગ્ય વ્યક્તિ કદાચ બીજી કોઈ ન હોઈ શકે, ખરું ને?
હા, એમની પૃષ્ઠભૂમિ જેવી છે. ડ્યુક યુનિવર્સિટીમાંથી ભણતર, પછી માઇક્રોસોફ્ટમાં એક સફળ કારકિર્દી.
હા, કમ્પ્યુટર સાયન્સ અને ઇકોનોમિક્સ, અને પછી બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહસ્થાપક તરીકે, ઓ, બે દાયકાથી પણ વધારે સમયનો અનુભવ.
પણ ખાલી પદવીઓની વાત નથી, ખરું ને? એમની ખાસ વાત એ છે કે એમણે ખરેખર પાયાના સ્તરે કામ કર્યું છે.
એકદમ.
20 કરતાં વધુ દેશોમાં જાતે ગયા છે, ગામડાઓમાં જઈને મહિલાઓ સાથે સીધી વાતચીત કરી છે. એટલે પેલું કહેવાય ને, આંકડા પાછળની જે માનવીય વાસ્તવિકતા છે,
હા,
એને એમણે બહુ જ નજીકથી જોઈ છે, સમજી છે.
ચોક્કસપણે. એટલે જ આ પુસ્તક ખાલી થિયરી નથી લાગતું. એમાં ડેટા છે, રિસર્ચ છે, પણ સાથે સાથે દુનિયાભરના એમના પ્રત્યક્ષ અનુભવો છે. અને એટલું જ નહીં, પોતાના અંગત જીવનના અનુભવો પણ છે. જેમ કે એમણે પોતાના લગ્નમાં પણ સમાન ભાગીદારી માટે કેવી રીતે વાત કરી, સંઘર્ષ કર્યો, એ બધું પણ એકદમ નિખાલસતાથી લખ્યું છે. એટલે આ બધું મળીને પુસ્તકને બહુ ઓથેન્ટિક અને હૃદયસ્પર્શી બનાવે છે.
બરાબર. તો ચાલો હવે પુસ્તકના હાર્દ પર આવીએ. મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કયો મોટો વિચાર એ રજૂ કરવા માગે છે?
જુઓ, મુખ્ય ધ્યેય એ છે કે આ જે આખી વૈશ્વિક વિકાસની ચર્ચા છે ને, એને મહિલાઓના દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. એને રીફ્રેમ કરવાની, પુનઃવ્યાખ્યાયિત કરવાની જરૂર છે.
રીફ્રેમ કેવી રીતે?
મિલિન્ડા ગેટ્સ ભારપૂર્વક કહે છે કે ગરીબી, કુપોષણ, ભણતરનો અભાવ, આવી જે મોટી સમસ્યાઓ છે, એને મહિલાઓને સશક્ત કર્યા વગર ઉકેલી જ ના શકાય.
ઓકે.
એમનું કહેવું છે કે જો તમે મહિલાઓને પાછળ રાખશો, તો સમાજ ક્યારેય પોતાની પૂરી ક્ષમતાથી આગળ વધી જ નહીં શકે.
અને આ વાત એમને ખાલી શુષ્ક આંકડાઓથી નથી સમજાવી, એની શૈલી પણ કંઈક અલગ છે, નહીં?
હા, બિલકુલ. એ જ એની ખાસિયત છે. પુસ્તક વાંચતા તમને ક્યારેક એ સંસ્મરણ જેવું લાગે, ક્યારેક સામાજિક વિજ્ઞાનનું પુસ્તક લાગે.
અચ્છા.
તો ક્યારેક પરિવર્તન માટેનું એક આહવાન, એક કોલ ટુ એક્શન જેવું લાગે. લેખિકા ડેટા અને રિસર્ચ તો વાપરે જ છે, પણ એટલી જ સહેજતાથી એકદમ હૃદયસ્પર્શી માનવ કથાઓ પણ વણી લે છે.
એટલે પેલી વાર્તાઓ આંકડાઓને જીવંત બનાવે છે.
એકદમ. મુદ્દાના માનવીય પાસાને ઉજાગર કરે છે. એટલે વાંચનાર ખાલી માહિતી નથી મેળવતો, પણ એક જાતની ભાવનાત્મક સફર પણ કરે છે.
હા, એ સફર ક્યાંથી ક્યાં સુધીની છે?
ભૌગોલિક રીતે જોવા તો સિલિકોન વેલીના ટેક વર્લ્ડથી લઈને આફ્રિકા કે એશિયાના સાવ અંતરિયાળ ગામડા સુધી. અને ભાવનાત્મક રીતે જુઓ તો લેખિકા પોતે કેવી રીતે શીખતા ગયા, એમના પોતાના વિચારો કેવી રીતે વિકસ્યા, એ સફર પણ સાથે સાથે ચાલે છે.
રસપ્રદ. અને આ સફરમાં કયા કયા મુખ્ય વિષયોને સ્પર્શે છે?
ઘણા બધા છે, અને બધા એકબીજા સાથે જોડાયેલા છે. જેમ કે કુટુંબ નિયોજન, માતા અને બાળકના સ્વાસ્થ્યની વાત છે, છોકરીઓનું શિક્ષણ છે,
હા,
પછી પેલું ઘરકામનો અદૃશ્ય બોજ, બાળ લગ્ન, ખેતીમાં મહિલાઓનો ફાળો, અને હા, ઓફિસમાં, કાર્યસ્થળમાં સમાનતા.
ઓકે.
અને સૌથી અગત્યનું એ બતાવે છે કે આ બધા મુદ્દાઓ અલગ નથી, એકબીજા સાથે ગૂંથાયેલા છે. એકમાં સુધારો થાય તો બીજા પર કેવી અસર પડે છે.
ચાલો તો આમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ પર જરા ઊંડા ઉતરીએ. શરૂઆત કુટુંબ નિયોજનથી કરીએ. પુસ્તક એને જીવનરક્ષક શક્તિ કહે છે. આ થોડું યુનો નવાઈ પમાડે એવું છે, કારણ કે સામાન્ય રીતે આપણે એને વસ્તી નિયંત્રણ સાથે જોડીએ છીએ.
બરાબર. અહીં જ પુસ્તક આપણો દ્રષ્ટિકોણ બદલે છે. એ કહે છે કે કુટુંબ નિયોજન એટલે મહિલાના હાથમાં પોતાના શરીર અને ભવિષ્ય વિશે નિર્ણય લેવાની શક્તિ.
અચ્છા, શક્તિ.
હા, આ વસ્તી નિયંત્રણનો મુદ્દો નથી, પણ સશક્તિકરણનો પાયો છે. જ્યારે એક સ્ત્રી નક્કી કરી શકે છે કે એણે ક્યારે અને કેટલા બાળકો જોઈએ છે, ત્યારે એ પોતાનું ભણતર પૂરું કરી શકે છે, નોકરી કરી શકે છે, એના પરિવારના સ્વાસ્થ્ય અને પોષણમાં વધારે ધ્યાન આપી શકે છે, રોકાણ કરી શકે છે.
પુસ્તકમાં મલાવી અને ફિલિપાઈન્સની મહિલાઓના ઉદાહરણો છે નહીં, જે ગર્ભનિરોધક મેળવવા માટે કેટલો સંઘર્ષ કરે છે.
હા, એ વાર્તાઓ ખરેખર આંખ ખોલનારી છે. એ બતાવે છે કે એમના માટે આ વસ્તુ કેટલી કિંમતી છે.
અને આનાથી ખાલી એમનું જીવન નથી સુધરતું, પણ પેલો માતા અને બાળ મૃત્યુ દર ઘટે છે.
ચોક્કસ.
અને આર્થિક રીતે પણ ફાયદો થાય છે.
બરાબર. હવે બીજા મુદ્દા પર આવીએ, માતા અને નવજાત શિશુનું સ્વાસ્થ્ય. પુસ્તક કહે છે, દરેક માતાની આશા એના બાળકના સારા સ્વાસ્થ્યની હોય છે, પણ ઘણા મૃત્યુ એવા છે જે અટકાવી શકાય છે. તો અહીં મુખ્ય અડચણ શું છે?
ઘણીવાર એવું હોય છે કે અડચણ કોઈ મોંઘી ટેકનોલોજીની નથી હોતી, પણ સ્થાનિક સ્તરે જે હેલ્થ વર્કર્સ છે એમની ટ્રેનિંગનો અભાવ હોય, અથવા તો સમાજમાં જે ઊંડી જડાયેલી માન્યતાઓ છે એ નડતી હોય છે. પુસ્તકમાં ભારતના શિવગઢનું એક સરસ ઉદાહરણ છે, ડોક્ટર ગેરી ડાર્મસ્ટેડના કામનું.
હા, એ કિસ્સો તો ખરેખર બહુ પ્રેરણાદાયક છે. કેવી રીતે પેલી કંગારૂ કેર,
હા, સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ,
તરત નવડાવવાનું ટાળવું. આવી સાવ સાદી, ઓછી ખર્ચાળ અને સાંસ્કૃતિક રીતે સ્વીકાર્ય પદ્ધતિઓથી બાળ મૃત્યુદરમાં જબરદસ્ત ઘટાડો થયો. આ એ જ બતાવે છે કે બહારથી ઉકેલો લાદવાને બદલે સ્થાનિક સમુદાયને સમજવો અને એમની સાથે મળીને કામ કરવો કેટલું જરૂરી છે.
બરાબર. હવે શિક્ષણ તરફ આગળ વધીએ. છોકરીઓના શિક્ષણનું મહત્વ તો આપણે જાણીએ જ છીએ, પણ પુસ્તક એવા કયા અવરોધો પર ધ્યાન દોરે છે જે કદાચ આપણે સામાન્ય રીતે વિચારતા નથી?
જો, પુસ્તક કહે છે કે ખાલી સ્કૂલ ફીનો જ વાંધો નથી.
અચ્છા, બીજું શું?
પેલું ઘરકામનો બોજ છે ને.
હા,
ખાસ તો દૂર દૂરથી પાણી ભરી લાવવાનું.
હા, એ તો ખરું.
પછી સ્કૂલમાં સેફ ટોયલેટ્સ ના હોય, છોકરીઓ માટે અલગ. અને રસ્તામાં આવતા જતા ડર પણ લાગે હિંસાનો. આ બધું ભેગું થઈને એમના ભણતરમાં નડે છે.
એટલે જે દેખીતા કારણો નથી એ પણ એટલા જ મહત્વના છે.
ચક્કસ. અને આની અસર બહુ મોટી છે, કારણ કે શિક્ષિત છોકરી મોડી ઉંમરે લગ્ન કરે છે, ઓછા અને તંદુરસ્ત બાળકો ધરાવે છે, વધારે કમાય છે અને પોતાના બાળકોને પણ ભણાવે છે. આ એક પોઝિટિવ સાયકલ છે.
હા, અને પુસ્તકમાં એના ઉકેલો પણ એવા જ એકદમ પ્રેક્ટિકલ આપ્યા છે, જેમ કે પેલું ભારતમાં છોકરીઓને સાયકલ આપવાનો કાર્યક્રમ.
હા, એનાથી એમની સ્કૂલે જવાની મુસાફરી સહેલી અને સલામત બની, હાજરી વધી. એટલે કહેવાનો મતલબ કે નાની પહેલ પણ મોટો ફરક લાવી શકે છે.
બરાબર. હવે એક એવા મુદ્દા પર આવીએ જે ઘણીવાર આપણી નજર બહાર રહી જાય છે, અવેતન કાર્ય, એટલે કે ઘરકામ અને સંભાળ રાખવાનું કામ. પુસ્તક એને મૌન અસમાનતા કહે છે. આ કેમ આટલું મહત્વનું છે?
કારણ કે આ એક જબરદસ્ત મોટો આર્થિક બોજ છે જે મોટા ભાગે સ્ત્રીઓ જ ઉપાડે છે અને જેની ગણતરી જ નથી થતી.
આર્થિક બોજ.
હા, આ કામ આપણા અર્થતંત્રનો પાયો છે. ઘર ચાલે છે, બાળકો મોટા થાય છે, વડીલોની સંભાળ રખાય છે, પણ એને કામ જ નથી ગણવામાં આવતું, એનું કોઈ વળતર નથી મળતું. પુસ્તકમાં અંદાજ છે કે જો આ બધા કામનું આર્થિક મૂલ્ય ગણીએ ને તો ગ્લોબલ ઇકોનોમીમાં $1 trillion ઉમેરાય.
$1 trillion? આ તો બહુ મોટો આંકડો છે.
અને આ સમસ્યા ખાલી વિકાસશીલ દેશોની નથી, વિકસિત દેશોમાં પણ બીજી શિફ્ટનો મુદ્દો છે.
બીજી શિફ્ટ
એટલે કે નોકરી કરતી સ્ત્રીઓ ઘરે આવીને પણ મોટા ભાગનું ઘરકામ કરે છે. મિલિન્ડા ગેટ્સ પોતે પોતાના અનુભવ વિશે લખે છે, માઇક્રોસોફ્ટની કારકિર્દી અને ઘરની જવાબદારીઓ વચ્ચે બેલેન્સ કરવાનો સંઘર્ષ.
અચ્છા.
અને બિલ ગેટ્સ સાથે કામની સમાન વહેંચણી માટે કેવી રીતે વાતચીત કરી. આ બતાવે છે કે આ મુદ્દો કેટલો વ્યાપક છે.
ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે બાળલગ્નનો. પુસ્તક એને ખાલી પરંપરા નથી ગણતું, ખરું ને?
ના, બિલકુલ નહીં. એ સ્પષ્ટ કહે છે કે બાળલગ્ન એ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે, એ કોઈ એવી સંસ્કૃતિ કે પરંપરા નથી જેને માન આપવું જોઈએ.
પણ ઘણા લોકો એવું જ માને છે.
હા, પણ પુસ્તક દલીલ કરે છે કે આનાથી છોકરીનું ભણતર છીનવાઈ જાય છે, એને નાની ઉંમરે ગર્ભધારણ કરવાના ગંભીર આરોગ્યના જોખમો ઊભા થાય છે અને એ ગરીબીના ચક્રમાં ફસાઈ જાય છે.
કોઈ આશાસ્પદ વાત છે એમાં?
હા, ભારતમાં રૂચિ નામની એક છોકરીની વાર્તા છે જેણે સમુદાયના ટેકાથી પોતાના બાળ લગ્ન અટકાવ્યા. એટલું જ નહીં પણ બીજી છોકરીઓ માટે પણ લડી. એ આશા જગાવે છે.
સરસ. હવે ખેતીવાડીની વાત કરીએ. કૃષિ ક્ષેત્રે મહિલાઓના યોગદાન વિશે પુસ્તકમાં શું કહેવાયું છે? કારણ કે આપણે સામાન્ય રીતે ખેડૂત એટલે પુરુષ જ ધારી લઈએ છીએ.
પણ વાસ્તવિકતા જુદી છે, ખાસ કરીને આફ્રિકા અને દક્ષિણ એશિયામાં. ત્યાં મહિલાઓ ખેતીનો આધારસ્તંભ છે. પુસ્તક કહે છે કે જો મહિલા ખેડૂતોને પુરુષો જેવા જ સંસાધનો મળે,
જેવા કે
ઓજારો, સારા બિયારણ, લોન, જમીનની માલિકી, જો આ બધું મળે ને તો પાકનું ઉત્પાદન 20-30% વધી શકે છે.
ઓહ, આ તો સીધું ફૂડ સિક્યોરિટી, ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલું છે.
એકદમ.
અને છેલ્લે કાર્યસ્થળ, ઓફિસમાં મહિલાઓની સ્થિતિ. અહીં પુસ્તક કયા અવરોધો જુએ છે?
મુખ્ય મુદ્દો એ છે કે મોટાભાગની ઓફિસ કલ્ચર, નિયમો, સિસ્ટમ એ પુરુષો દ્વારા પુરુષો માટે બનાવવામાં આવી છે. આના લીધે પગારમાં ભેદભાવ થાય, જાતીય સતામણીના બનાવો બને, પ્રમોશનમાં અડચણો આવે, નેટવર્કિંગની તકો ઓછી મળે, આવા ઘણા બધા સિસ્ટેમિક બાયસ એટલે કે પ્રણાલીગત પૂર્વગ્રહો હોય છે.
મિલિન્ડા ગેટ્સ પોતાના માઇક્રોસોફ્ટના અનુભવ વિશે પણ વાત કરે છે ને?
હા, શરૂઆતના દિવસોની બ્રો કલ્ચર વિશે, અને કહે છે કે વધારે સમાવેશી, ઇન્ક્લુઝિવ વાતાવરણ બનાવવું એ ખાલી ન્યાયની વાત નથી પણ બિઝનેસ માટે પણ સારું છે.
કોઈ ઉકેલ સૂચવ્યા છે?
હા, પેડ ફેમિલી લીવ, પગારમાં પારદર્શિતા, મહિલાઓને નેતૃત્વમાં લાવવાના ઇરાદાપૂર્વકના પ્રયાસો, આવા કેટલાક ઉકેલોની વાત છે.
ઓકે, તો આટલી બધી વિગતવાર ચર્ચા પછી જો આપણે પુસ્તકના 3-4 મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો તે કયા કહી શકાય?
મારા મતે પહેલો અને સૌથી પાયાનો સંદેશ, શારીરિક સ્વાયત્તા, એ સશક્તિકરણની શરૂઆત છે. એટલે કે કુટુંબ નિયોજનની સગવડ એ મહિલાઓને એમના જીવનના બીજા પાસાઓમાં આગળ વધવા માટેનો પાયો આપે છે, અને આ ભારતના સંદર્ભમાં પણ બહુ જ મહત્વનું છે.
બરાબર. બીજો સંદેશ મને લાગે છે કે પરિવર્તન લાવવા માટે ખાલી ડેટા પૂરતા નથી, વાર્તાઓ પણ એટલી જરૂરી છે.
હા,
આંકડા આપણને સમસ્યા કેટલી મોટી છે એ સમજાવે, પણ પેલી માનવ કથાઓ છે ને એ આપણા દિલને સ્પર્શે છે અને પછી જ પગ ઉપડે છે કામ કરવા માટે.
ત્રીજું, કે આ લિંગ અસમાનતા કોઈ એક દેશ કે સમાજની સમસ્યા નથી, એ ગ્લોબલ છે, વૈશ્વિક છે. હા, એના સ્વરૂપો જુદા જુદા હોઈ શકે છે, પણ મૂળ કારણો, પેલી ઊંડી જડાયેલી માન્યતાઓ, સત્તાનું અસંતુલન, પૂર્વગ્રહો, એ લગભગ બધે જ છે, અમેરિકા હોય કે ભારત.
અને ચોથો મહત્વનો મુદ્દો જે મને બહુ ગમ્યો એ છે અદૃશ્ય અવરોધોનો.
હા, એ બહુ મહત્વનું છે.
પેલું અવેતન કાર્યનો બોજ, સામાજિક રિવાજો, આપણા પોતાના અજાગ્રત પૂર્વગ્રહો,
આ બધું દેખીતી રીતે કદાચ ના દેખાય,
પણ એ જ સૌથી મોટા અવરોધો છે. એમને ઓળખવા અને એમને પડકારવા બહુ જરૂરી છે. આપણે આપણા ઘરમાં, સમાજમાં આ અદૃશ્ય બોજ વિશે વિચારવું રહ્યું.
અને કદાચ પાંચમો મુદ્દો જે આ બધાને જોડે છે તે એ કે મહિલાઓમાં રોકાણ કરવું એ ખાલી નૈતિક રીતે સાચું નથી પણ આર્થિક રીતે પણ સૌથી સ્માર્ટ નિર્ણય છે.
સ્માર્ટ કેવી રીતે?
કારણ કે જ્યારે મહિલાઓ ભણે છે, સ્વસ્થ રહે છે અને અર્થતંત્રમાં બરાબરની ભાગીદારી નિભાવે છે ત્યારે આખો દેશ આગળ વધે છે. સિમ્પલ.
બરાબર. પુસ્તકમાં કેટલાક વિચારો, કેટલાક કોટ્સ એવા છે જે ખરેખર યાદ રહી જાય, એમાંથી કેટલાક પર વાત કરીએ.
ચોક્કસ.
પહેલું, જો તમે સમાજને ઉપર ઉઠાવવા માંગતા હો તો તમારે સ્ત્રીઓને નીચે રાખવાનું બંધ કરવું પડશે. સીધી વાત છે પણ બહુ ગહન છે.
હા, આ એક વાક્યમાં આખા પુસ્તકનો સાર આવી જાય છે. એ કહે છે કે લિંગ અસમાનતા એ સમાજ પર એક જાતનો બોજ છે. સ્ત્રીઓને સશક્ત કરવી એ કોઈ ઉપકાર નથી, પણ એ અવરોધો દૂર કરવા છે જે આખા સમાજની પ્રગતિને રોકી રહ્યા છે. જ્યારે અડધી વસ્તી પાછળ રહી જાય તો પૂરો સમાજ ક્યારેય પોતાની પૂરી ક્ષમતાએ પહોંચી જ ના શકે.
બરાબર. બીજો એક વિચાર છે જે થોડો કઠોર લાગે પણ વિચારવા જેવો છે. આપણે શેને મૂલ્ય આપવાનું પસંદ કરીએ છીએ તે સંઘર્ષની ચાવી છે. આપણે સ્ત્રીઓના જીવન અને કાર્યને મૂલ્ય આપવાનું પસંદ કર્યું નથી.
હા, આ આપણને અરીસો બતાવે છે, આપણને આત્મનિરીક્ષણ કરવા પ્રેરે છે. મૂળભૂત સમસ્યા ક્યાં છે? તો કે સ્ત્રીઓ અને એમના કામનું જે સાંસ્કૃતિક અને આર્થિક અવમૂલ્યન થાય છે ત્યાં.
જેમ કે પેલું અવેતન ઘરકામ.
બરાબર, એ સૌથી મોટો દાખલો છે, એની કોઈ ગણતરી જ નથી. આ આપણને પૂછવા મજબૂર કરે છે કે આપણો સમાજ ખરેખર શેને મહત્વ આપે છે, શેની કદર કરે છે.
નારીવાદની પણ એક સરસ અને સમાવેશી વ્યાખ્યા આપી છે.
હા, કઈ?
નારીવાદી હોવાનો અર્થ એ છે કે દરેક સ્ત્રી પોતાનો અવાજ ઉઠાવી શકે અને તેની ક્ષમતાને અનુસરી શકે, અને સ્ત્રીઓ અને પુરુષોએ સાથે મળીને તે અવરોધો અને પૂર્વગ્રહોને દૂર કરવા જોઈએ જે આજે પણ સ્ત્રીઓને પાછળ રાખે છે.
આ બહુ સરસ વ્યાખ્યા છે. એ નારીવાદને પૂરી લડાઈ તરીકે નથી જોતી, પણ માનવીય ક્ષમતાના વિકાસ તરીકે જુએ છે. અને મહત્વની વાત એ છે કે આ જવાબદારી ખાલી સ્ત્રીઓની નથી, પુરુષો પણ આમાં સમાન ભાગીદાર છે. બધાએ સાથે મળીને પ્રયત્ન કરવો પડશે.
અને છેલ્લું, પેલું ડેટા અને વાર્તાઓવાળું. ડેટા તમારી આંખો તથ્યો તરફ ખોલી શકે છે, પરંતુ માનવ વાર્તાઓ છે જે તમારા હૃદયને સ્પર્શે છે, અને હૃદય જ છે જે તમારા પગને ગતિ આપે છે.
આ મિલિન્ડા ગેટ્સના કામ કરવાની રીત બતાવે છે. તર્ક અને ભાવના બંને જરૂરી છે. ખાલી આંકડાથી પરિવર્તન નથી આવતું.
ખરું.
સાચી પ્રેરણા ત્યારે મળે છે જ્યારે આપણે બીજાના અનુભવને સમજીએ, એમની સાથે કનેક્ટ થઈએ. એટલે જ આ પુસ્તક આટલું અસરકારક છે.
તો આ બધા સારા વિચારો થયા, પણ સવાલ એ છે કે આ બધું જાણીને આપણે આપણા રોજિંદા જીવનમાં શું કરી શકીએ? આની કોઈ પ્રેક્ટિકલ એપ્લિકેશન ખરી?
ચોક્કસ છે, અને શરૂઆત પોતાના ઘરથી જ થઈ શકે છે.
ઘરેથી?
કેવી રીતે? આપણે આપણા ઘરમાં કામની વહેંચણી કેવી છે એ જોઈ શકીએ. પેલું ઘરકામ, બાળકોની સંભાળ, આ બધી જવાબદારીઓ સરખે ભાગે વહેંચાયેલી છે. આના વિશે પરિવારમાં ખુલ્લા મને વાતચીત કરવી એ પહેલું પગલું હોઈ શકે. બીજું, આપણે પોતે લિંગભેદ વિશેના જે અજાગ્રત પૂર્વગ્રહો રાખતા હોઈએ એના વિશે વધુ સભાન બની શકીએ.
અને ઓફિસમાં, કાર્યસ્થળ પર, ત્યાં શું કરી શકાય?
ત્યાં આપણે સમાન તકો, સમાન પગાર, પેડ ફેમિલી લીવ જેવી પોલિસીની તરફેણ કરી શકીએ.
હા,
આપણી મહિલા સહકર્મીઓને પ્રોત્સાહન આપી શકીએ, મેન્ટોરશિપ આપી શકીએ, એક એવું વાતાવરણ બનાવવામાં મદદ કરી શકીએ જ્યાં દરેકનો અવાજ સંભળાય અને બધાનું યોગદાન મહત્વનું ગણાય.
અને સમાજ કે સમુદાયના સ્તરે?
ત્યાં પણ ઘણું થઈ શકે. જેમ કે મહિલા સશક્તિકરણ માટે કામ કરતી જે સ્થાનિક સંસ્થાઓ છે એમને આપણે સમય આપી શકીએ કે નાણાકીય મદદ કરી શકીએ.
ઓકે.
લિંગ સમાનતાને પ્રોત્સાહન આપતી નીતિઓ માટે અવાજ ઉઠાવી શકીએ, છોકરીઓના શિક્ષણને ટેકો આપી શકીએ, અને સૌથી સહેલું છતાં મહત્વનું, બીજાના અનુભવો સાંભળીએ, ખાસ કરીને એમના જેમનો અવાજ ઓછો સંભળાય છે. ધ્યાનથી સાંભળીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ.
મારા માટે આખી ચર્ચામાંથી એક મુખ્ય શીખ એ છે કે આ લિંગ સમાનતા એ કોઈ ઝીરો સમ ગેમ નથી. મતલબ કે એવું નથી કે એક જીતે તો બીજો હારે.
બરાબર.
જ્યારે મહિલાઓ આગળ વધે છે ત્યારે પરિવારો આગળ વધે છે, સમુદાયો આગળ વધે છે, અને આખો દેશ આગળ વધે છે. આ ખરેખર મોમેન્ટ ઓફ લિફ્ટ છે બધા માટે.
અને મારા માટે જે સૌથી યાદગાર વાત રહી એ છે કે જે અવરોધો દેખાતા નથી, પેલું અવેતન કાર્ય, સામાજિક માન્યતાઓ, એ ઘણીવાર સૌથી વધુ શક્તિશાળી હોય છે. એમને ઓળખવા અને એમને સંબોધવા બહુ જરૂરી છે. પણ સાથે સાથે પુસ્તક નિરાશા નથી ફેલાવતું. એ ડેટા અને વાર્તાઓ દ્વારા એક આશા પણ જગાવે છે કે પરિવર્તન શક્ય છે, ભલે ધીમું હોય પણ શક્ય છે. શ્રોતાઓ માટે હું એક વિચાર મૂકીને જવા માંગીશ. આપણે સૌ આપણા પોતાના જીવનમાં, આપણા આસપાસના વર્તુળોમાં જરા નજર કરીએ કે એવી કઈ અદૃશ્ય માન્યતાઓ કે પ્રથાઓ છે જે કદાચ આપણને ખબર પણ નથી, પણ એ છોકરીઓ અને સ્ત્રીઓને પાછળ રાખી રહી છે.
વિચારવા જેવો મુદ્દો છે.
બસ આના પર વિચાર કરવો એ પણ કદાચ પરિવર્તન તરફનું એક નાનું પણ મહત્વનું પગલું હોઈ શકે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.